ચાલો શરૂ કરીએ છે. મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. તીન ભુવન મે વીતરાગ વિજ્ઞાનતા, શિવ સ્વરૂપ શિવકાર, નમઃ ત્રિયોગ સંહારિકે. આપણે છ ડાળામાં છઠ્ઠી ડાળનો સ્વાધ્યાય ચાલુ છે. આઠમી ગાથાથી એક થોડો પાઠ લઈએ છે, દર વખતની જેમ. આઠમી ગાથા. જીન પરમ પેની સુબુદ્ધિ છે ની ડારી અંતર ભેદિયા, વરણાદિયરુરાગાદી તે નિજ ભાવ કો ન્યારા કિયા, નિજ માહી નિજ કે હેતુ નિજ કર આપ કો આપે ગયો, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મંજાર કછુ ભેદ ન રહ્યો, જહાં ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાં, ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયા રહા, તીનો અભિન્ન અખિન્ન શુદ્ધ ઉપયો ગકી નિશ્ચલ દશા, પ્રગટિ જહાં દ્રગ જ્ઞાન વ્રતયે, તીન ધાએ કેલસ પરમાણ નયનિક્ષેપકો, ન ઉદ્યોત અનુભવ મે દિખે, દ્રગ જ્ઞાન સુખ બલમય સદા, નહીં આન ભાવ જુમો વિખે, મેં સાધ્ય સાધક મેં અબાધક, માસ ફલ નીતે ચિત્ત પેંડ ચંડ અખંડ સુગુણ કરંડ ચ્યુત પુનિ કલનીતે, યો ચિંત્ય નિજ મે થિર ભય તિન અકથ જોવા નંદ લયો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્રયા અહમિન્દ્ર કે નાહી કયો, તબહી શુકલ ધ્યાનાગ્નિ કરી ચૌ કાતિ વિધિકા નન દયો, સબ લખ્યો કેવલ જ્ઞાન કરી ભવિલો, કકો શિવ મગ કયો, પુનિ ઘાતિ શેષ અઘાતિ વિધિ છે નમ, ભૂવસે વસુ કર્મ વિનસે, સુગુણ વસુ સમ્યક્ત આદિક સબલસે, સંસાર ખાર અપાર પારા વાર તરીતી રહી ગયે, અવિકાર અકલ અરૂપ શુચિ ચિદ્રૂપ અવિનાશી ભય, નિજ માહી લોક અલો गुण पर जाय प्रतिबिंबित भय अनंतानंत काल यथा तथा शिव परिणय धनी धन्य है जे जीव नर भव पा यह कारज किया तिन ही अनादि अनंत ब्रह्म सर सुख लिया मोख्योपचार दुभेदयो बड़ भागीरत्नात्रय धरे अरु धरेंगे ते शिवलहे तिन सुयश जल इमि जानि आलस हानि साहस ठा नियह सिख आदरो जबलो नरो गज राग है तबलो जटित निज हित करो यह राग आग दहे सदा काते समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेये कहाँ रचो पर पद में न तेरो पद यहे क्यों दुख सहे अब दौल हो सुखी रचिदाव मत चूको यहे।
जो छ ढाळानी छठी ढाळ एनी लगभग छेल्ली गाथानो स्वाध्याय आपणे आजे छे। आजे आ छ ढाळानी पूर्णाहुतिनो दिवस छे। आपणे छेल्ला चार वर्षथी आनो स्वाध्याय लगभग चालु छे। आजे आ ग्रंथ पूरो थाय छे। આપણે શું ચાલે છે છઠ્ઠી ગાંઠામાં શેનું વર્ણન આવે છે? છઠ્ઠી ગાંઠામાં મુનિ દશા સંબંધી વર્ણન આવે છે તો એક થી સાત ગાંઠામાં મુનિરાજના 28 મૂળ ગુણનું વર્ણન આપણે પહેલા જોયું। 28 મૂળ ગુણ પછી 10 ધર્મ 12 તપ આદિ જે પણ મુનિરાજના વ્યવહાર ચારિત્ર છે એનું વર્ણન 1 થી 7 ગાંઠામાં આવ્યું। 8 થી લઈને અહીંયા 14મી ગાથા સુધી જે નિશ્ચય રત્નત્રય એટલે કે જે મુનિરાજની આંતરિક અવસ્થા છે અને ગૌણપણે આ જે સમ્યક દ્રષ્ટિ જીવ જે થાય છે પહેલી વાર મિથ્યાત્વમાંથી સમ્યક દ્રષ્ટિ થાય અને પોતાના સ્વરૂપમાં આચરણ કરે તો એમને અંદરથી કેવો અનુભવ થાય છે, એવો અનુભવ થતા અંદરે શેનું વેદન કરે છે, ત્યારની આત્માના અનુભવની સ્થિતિ શું છે એનું બધું વર્ણન આપણે હમણાં જ વાંચીને આવ્યા આ બધી ગાથાઓમાં 8 થી લઈને 14 સુધી। એવું મુનિરાજ પોતાના આત્માનો અનુભવ કરતા કરતા એ આત્માના અનુભવમાં એટલા ડૂબેલા છે અંદર કે એ આત્માના અનુભવ કરતા કરતા જે શ્રેણી માંડે છે વિતરાગતા એમની વધતી જાય છે, શ્રેણી માંડે છે, એમનું ધ્યાન વધારે ઊંડું થતું જાય છે અને એને શુક્લ ધ્યાન નામ પડે છે અને એવા પોતાના આત્મિક પરિણામમાં આત્માનો અનુભવ અને સુખનું વેદન કરતા કરતા એ અરિયન ભગવાનનું પદ પ્રાપ્ત કરે છે। આપણને શું લાગે, બહારથી મુનિરાજ જંગલમાં બેઠા હશે, આપણું ભક્તિઓમાં પણ વર્ણન કેવું આવે કે શીતકાળમાં દરિયા કિનારે છે તો એટલી ઠંડી વાય છે એમને પણ તો પણ એ સહન કરે છે, વર્ષાકાળમાં વૃક્ષની નીચે ધ્યાન કરે છે તો ટીપાઓ પડે છે પણ તો પણ એ આત્માનું ધ્યાન કરે છે અને ઉષ્ણકાળમાં ક્યાં બેસે છે, પર્વતના શિખર ઉપર કોઈ શિલા હોય એ શિલા એટલી તપી જાય કે એનું ટેમ્પરેચર એટલીસ્ટ 50-60 ડિગ્રી હોય, આપણે પગ મૂકે તો પગ દાજી જાય ને, પણ એવામાં પણ મુનિરાજ બેસીને આત્માનું ધ્યાન કરે છે। તો આ તો શેની વસ્તુ છે, આ તો બધી બહારની વસ્તુ છે કે આપણને મુનિરાજના દુઃખો જ દેખાય છે, ખ્યાલ આવે છે કે મુનિરાજને 22 પરિષદ સહન કરવા પડે છે, એમને તો મચ્છર કરડે છે ને કોઈ પ્રાણી આવીને એમનું શરીર ખાઈ જાય છે આદિ આદિ આદિ, ખ્યાલમાં આવે છે. પણ મુનિ જીવન વાસ્તવિક આવું દુઃખરૂપ નથી. વાસ્તવિક મુનિ જીવન તો કેવું છે કે આત્માના આનંદમાં ડૂબેલા છે, તો બહાર શું ચાલે છે એમને ખ્યાલ જ નથી આવતો. હમણાં જ હું આપણે ગાથાઓ પાઠ કરતા હતા ને, તો એમાં ક્યાંક મારા મગજમાં વિચાર આવ્યો કે આપણે શું લેશું, ટોપિક કેવી રીતના કવર કરશું. એ વિચારમાં ચડતા ગાથા વાંચવામાં ભૂલ થઈ જાય છે, ખ્યાલમાં આવે છે. એ પછી અમુક શબ્દ આમથી તેમ થઈ જાય ને વંચાય નહીં. તો મુનિરાજ તો આત્માના આનંદમાં એટલા ડૂબેલા છે કે એમને કોઈ પ્રાણી આવીને એમનું શરીર ખાઈ જાય ને તો ખબર બી નથી પડતી. આપણને શું લાગે કે મુનિરાજ ને દુઃખ ભોગવવું પડે છે, પણ મુનિરાજ એકચ્યુઅલી તો સુખના વેદનમાં એટલા ડૂબેલા છે કે એમને બહારની કાંઈ વસ્તુની ખબર જ નથી. અને એવા જ સુખનો અનુભવ કરતા કરતા એ અર્યન પદ સુધી પહોંચે છે. એટલે આપણે અમુક ભક્તિઓમાં પણ આવે ને કે ઇન્દ્ર હોય, એ ઇન્દ્ર પણ એવી ઈચ્છા કરે કે આ બધો મારો વૈભવ તમે લઈ લો અને મને ખાલી એક અંતર મુહૂર્ત માટે મનુષ્ય જીવન આપો કે હું મુનિ દીક્ષા લઈને સંયમ ધારણ કરું અને અર્યન પદ પ્રાપ્ત કરું. ખ્યાલમાં આવે છે? એવું ઉત્કૃષ્ટ મુનિ જીવન હોય છે. એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. એના પછી પ્રીવિયસ ગાથામાં, 14મી ગાથામાં આપણને નીચે શું ભલામણ કરી કે જે મુખ્ય ઉપચાર એટલે નિશ્ચય વ્યવહાર રૂપ રત્નત્રયને ધારણ કરે છે. જો પહેલી જ લાઈન છે, મુખ્ય ઉપચાર દુભેદ નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય. એવા બળભાગી કે એવા એ મહાન પુરુષાર્થી જીવ જે આવા દુરૂપ બે રૂપ રત્નત્રયને ધારણ કરે છે, નિશ્ચયમાં તો પોતાના આત્માને જ આ હું છું એ માને છે, એને જ જાણે છે ને એમાં જ લીન છે, અને એવું કરતા બહારમાં અહિંસા પછી બ્રહ્મચર્ય આદિ બધા જ મહાવ્રત બધા તપ આદિ 28 મૂળ ગુણનું પાલન ઓટોમેટિકલી થઈ જાય છે. તો એવું થતા એવું કરતા જે આવા ભાવોરૂપ રહે છે એ જ મોક્ષ ધારણ કરે. શિવ લહે ધારણ કર્યું છે, કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. અરુ ધરેંગે કે છે ને એવી રીતના ભવિષ્યમાં પણ કરશે. અને એવા મોક્ષ જનાર મહાન જીવનો સુયશ જલ એમનું સુકીર્તિ એમનું સુયશ એવો મહાન છે કે એનો વિચાર કરતા જ આપણા પાપના મલ પણ દૂર થાય છે. જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે આપણા જેવા, એમના પાપરૂપી મલ એ ભગવાનનો સુયશનો વિચાર કરીને જ દૂર થાય છે. માટે ઇમી જાની આમ જાણીને આલસ હાની આળસ છોડીને સાહસ ઠાની પુરુષાર્થ ઉપાડીને હે ભવ્ય જીવો આ શીખને આદરો. શું શીખ આપે છે કે જબલોન જો રોગ જરા ધરે ગહે, એટલે જ્યાં સુધી રોગ અને બુઢાપણ નથી આવતું, અને એકવાર આવશે પછી તો આપણે એમાં ડૂબી જશું, બધા દુઃખોના પહાડ આપણા ઉપર આવશે. માટે જ્યાં સુધી આપણું જીવન સ્વસ્થ છે ત્યાં સુધી ઝટીથી નિજ હિત કરો, જલ્દીથી પોતાનું હિત કરો. ખ્યાલમાં આવે છે? આવી ઉત્તમ ભાવના દોલતરામજી આપણા બધા માટે ભાવેલી છે. હવે આજની ગાથા આપણી 15મી ગાથા છે. હવે છેલ્લી ભલામણ કરે છે. આમ તો બધું જ કહીને આવ્યા, ક્યાંથી ક્યાંથી ચાલુ કર્યું હતું કે આપણે ચાર ગતિના કેવા દુઃખો ભોગવ્યા ત્યાંથી પહેલી ઢાળમાં શરૂ કર્યું હતું. ત્યાંથી દુઃખોના કારણ બતાવ્યા મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, સુખના કારણ બતાવ્યા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એમાં નિશ્ચય વ્યવહાર રૂપ બંને ધર્મો બતાવ્યા. ખ્યાલમાં આવે છે? એ ધર્મ પર આગળ વધીને ક્યાં અર્યંત ભગવાન સુધી પહોંચી ગયા એ બધું જ બતાવ્યું આપણને. તો પણ એમને લાગે છે કે હજી જરાક એક ક્યાંક જ સંસારી જીવો ડૂબી ન જાય રાગ દ્વેષના ભાવમાં, એટલે હજી એક છેલ્લી ભલામણ આપણને કરે છે. જો શું કરે છે, પહેલા ગાથા જોઈએ અને પછી આગળ વાંચશું. શું કહે છે? યહ રાગ આગ દહે સદા. આ રાગ દ્વેષ રૂપી આગ છે એ જીવને સદા દહે છે, એને સદા બાળી રહી છે. તાતે સમામૃત સેવીએ, સમામૃત સમતારૂપી અમૃતનું સેવન કરો. ચિર ભજે વિષય કષાય, અનંતકાળથી વિષય કષાયમાં આપણે ડૂબેલા છે, અબ તો त्याग निज पद बे हवे तो इन त्यागी ने निज पद पोताना आत्म स्वरूप पद में बेसो। कहा रचियो पर पद में, क्या तू पर पद में बैठो छे? न तेरो पद यहे क्यों दुख सहे, ए पद तारू पद नहीं, एमा बेसी ने केम दुख सहन करे छे? अब दौल हो सुखी स्वपद रची, हवे दौलतराम पोतानु स्वपद रची, रची एटले के स्वपद तो छे ज, पण एनी प्रगटता पर्याय मां करीने दाव मत चूको यहे। दाव मत चूको यहे एटले आ एक ऑपोर्चुनिटी आपणने छे, आ अवसर आपणने छे, एने चूको नहीं। जो एक एक लाइन आ तो आपणे फटाफट वांची गया, अंदर बहु मर्म भरेलो छे। आपणे जे संसारमां एवा डूबेला छे, મારા ખ્યાલથી શ્રીમદજી કે કોની ભક્તિ છે ખ્યાલ નથી, પણ એમાં આવે છે ને કે જ્યાં જોઉં ત્યાં રાગ ને દ્વેષ, હા હા, આખી ભક્તિ છે ને। આપણે આપણું જીવન જોઈ લો, આપણું જીવન આપણે જોઈ લો તો એક એક સમય એક એક ક્રિયાઓ આપણી એવા જ કાર્યમાં ડૂબેલી છે કે રાગ દ્વેષના પરિણામથી આપણે બહાર જ નથી આવતા। એક તો પાપ ભાવમાં એવા ડૂબેલા હોઈએ કે આપણે ઘર ચલાવવું, જમવાનું આદિ બનાવવું, ભોજન આદિ કરવું, દૈનિક ક્રિયાઓ કરવી, એના સિવાય બીજા પાપ ભાવમાં ટીવી આદિ જોવું, ધંધા પાણી કરવા, એમાંથી ક્યાંક તો ધર્મના ભાવમાં આવ્યા તો એ ધર્મના નામે પણ આપણે શું કરીએ છીએ કે મંદિર આવ્યા, પૂજા કરી, પ્રક્ષાલ આદિ કર્યો, ક્લાસમાં બેઠા, ગુરુદેવજીના પ્રવચનમાં બેઠા, બસ બે શબ્દ કાને પડ્યા, એક અહીંયા સ્વાધ્યાય હોલમાં કેવી શાંતિ છે, બહારનો તો કઈ ઘોંઘાટ નથી, કોઈ ઢોલ નગારા કઈ વાગતા નથી। આપણે જૈન મંદિરોમાં કેટલી શાંતિ હોય, એટલે આપણે બધાને ગમીએ કે આપણે બધું શાંતિ છે, બરાબર। એક ગુરુદેવશ્રીના અવાજ રૂપી અમૃત આપણા કાન પર પડે તો આપણને એમ થાય કે આ હા હા, આમ જાણે ધર્મ થઈ ગયો, ખ્યાલમાં આવે છે? એ પણ એક વ્યસન થઈ ગયું છે આપણું, એ પણ એક વ્યસન થઈ ગયું છે। ખાલી રોજ એક ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું એટલે આપણે જાણે ધર્મ થઈ ગયો, એના ઉપરાંત એ ખાલી સાંભળવાથી આપણું કાર્ય નહીં થાય ભાઈ, કેમ કે ગુરુદેવશ્રી તો એક કલાકમાં આપણને ઇન્ડિકેટર્સ આપે છે, એક ખાલી આપણને પોઈન્ટર આપે છે, મુદ્દાઓ આપે છે, એમાં એક કલાકમાં તો કેટલું કહી જાય છે। હવે એના ઉપર વિચાર નહીં કરીએ, એ જે માલ ગ્રહણ કર્યો એને ડાયજેસ્ટ કરીને સમજશું નહીં તો એનો શું ફાયદો? એ તો જાણે વસ્તુ આપણે આમ જાણે લઈ આવ્યા અને લઈને નવે નવી ફેંકી દીધી, એના જેવું થયું, કેમ કે એ તો બીજા દિવસે બીજું પ્રવચન સાંભળીએ, ત્રીજા દિવસે ત્રીજું સાંભળીએ, અને ઓલું તો મેમરીમાંથી ભૂસાતા જાય છે, ખ્યાલ આવે છે? એટલે આપણા જે આપણે મુમુક્ષુ કહેવાઈએ છે એના જીવનમાં પણ હજી જોઈએ એટલો પુરુષાર્થ નથી, હજી બહારના લોકોની તો જવા જ દો, પણ આપણે પણ હજી સાહસ ઠાનીને પુરુષાર્થ વધારવાની જરૂરત છે। શું જરૂરત છે? કે જે સિદ્ધાંત સાંભળ્યા, જે આપણે વાંચ્યા, એના ઉપર દિવસમાં આગળ થોડો ટાઈમ કાઢીને થોડો તો કાંઈ એનો વિચાર કરીએ, કેવી રીતના આપણા જીવનમાં એપ્લિકેબલ થાય છે, કેવી રીતના એ સિદ્ધાંતોને ઉતારવા, એને આપણું જીવન કેવી રીતના એ મય બનાવવું, ખ્યાલમાં આવે છે? બાકી વસ્તુ સ્થિતિ આપણે જોવા જઈએ ને કે ઉપદેશ કેટલો છે ધર્મનો, તો ઉપદેશ કઈ બહુ વિસ્તારથી નથી। દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, એમાં દ્રવ્ય ને ગુણ ત્રિકાળી વસ્તુ છે એવું મારું નિશ્ચય સ્વરૂપ છે, બાકી પર્યાયમાં જે ભેદો દેખાય છે એ તો પર આશ્રયથી છે, આટલું કહેતા બધું જ આવી જાય છે ને। પણ હવે એને જ વિશેષ વિશેષથી સમજીએ છીએ, આપણે આ શાસ્ત્રમાંથી વાંચ્યું, ઓલા શાસ્ત્રમાંથી વાંચ્યું, વસ્તુ તો ઈ ને ઈ જ ફરીથી આવે છે, પણ કેમ આવે છે? કેમ કે આપણે એને ઉતારતા જ નથી અંદર, આપણે એને અંદર વાતને સમજીએ, આપણું જીવન ઈ જાતનું પરિણમિત થાય, આપણી દ્રષ્ટિ જાતની પરિણમિત થાય તો પછી આપણને કઈ જરૂરત નથી, ખ્યાલમાં આવે છે? પણ એ જાતનું નથી થતું એટલે રોજ ને રોજ ઈ ને ઈ ઘૂંટણ કર્યા કરીએ છીએ, પણ આપણી ભૂલો ક્યાં છે એને કાઢીને એને કેવી રીતના દૂર કરવી એ આપણો પુરુષાર્થ છે। જો અહીંયા શું કે છે કે આપણું જીવન રાગ આગ દહે સદા. અહીંયા તો રાગ ખાલી કીધું છે, રાગ દ્વેષ મોહ. રાગ ને દ્વેષ બે પરિણામ રૂપે છે, એનું કારણ મોહ, મોહભાવ. ખ્યાલ આવે છે? મિથ્યાત્વ, જેને આપણે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર પહેલા જોયું, એને જ કારણે જીવનું જીવન સદા જાણે અગ્નિમાં બળતા હોય ને એના જેવું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, આપણા બધાના જીવનમાં આવું કંઈક ને કંઈક એક્ઝામ્પલ હશે જ. વિચાર કરજો કે જાણે આપણને કોઈક એક પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો હોય. સમજો, પ્રોજેક્ટ શું છે કે ફોર એક્ઝામ્પલ, ઘરમાં જીનવાણી માટે એક બુક શેલ્ફ બનાવવું છે, સિમ્પલ પ્રોજેક્ટ છે. હવે એમાં કેટલા વિકલ્પ છે કે પહેલા તો બુક શેલ્ફ લાકડાનું બનાવવું કે મેટલનું બનાવવું. લાકડાનું બનાવવું તો કયા પાસે બનાવવું, કયા સુથાર, બે ચાર જણને બોલાવો, ભાઈ શું કરી, સમજાય છે કે નહીં? પછી એ આવીને બનાવે, એ આપણે જ્યાં સુધી આપણા ઘરમાં બેઠો ત્યાં સુધી અવાજ ઘોંઘાટ થયા કરે, કચરો કચરો થયા કરે, અને બનીને ઉભું થાય પછી આપણને એના પર અહંકાર, અરે વાહ સરસ, મારે તો સરસ બની ગયું. ખ્યાલ આવે છે કે નહીં? તો આ વસ્તુ, આ જે ક્રિયા જ્યાં સુધી એકાદ મહિનો ચાલે છે, એ એકાદ મહિનો નિરંતર જીવને એના વિકલ્પ રહ્યા કરે છે કે નહીં? નિરંતર આપણને એના જ વિકલ્પ રહે છે. ટ્રાય કરીને જોજો કે આવું સનમાઈકા લાવવું કે ઓલું સનમાઈકા લાવવું, આવો કાચ નાખવો કે ઓલો કાચ નાખવો. ખ્યાલમાં આવે છે કે કઈ જાતનું લાકડું વાપરવું, કેવા હિન્જીસ નાખવા, કેવું હેન્ડલ નાખવું. 50 વિકલ્પ થાય, 50 દુકાને આપણે ફરવા જઈએ, અને આપણું નિરંતર જીવન એમાં ને એમાં જ, વિકલ્પો આપણા એમાં ને એમાં જ ડૂબી જાય છે. આપણા જ્ઞાનને પોતાના સ્વરૂપમાંથી ભટકાવવા વાળા રસ્તાઓ છે કે નહીં? હવે આ તો એક નોબેલ કામ છે કે આપણે જીનવાણી માટે કબાટ બનાવીએ છીએ. આવા આપણા સંસારિક કામોનો વિચાર કરી લ્યો. ખ્યાલ આવે છે? અને આવા કામો આપણા જીવનમાંથી પૂરા થતા જ નથી, કેમ કે આપણા મગજને શાંતિ નથી. કોલોક કે લૌકિક ભાષામાં કહું છું, શાસ્ત્રીય ભાષામાં શું છે કે જ્ઞાનમાં નવા નવા વિકલ્પો ઉત્પન્ન થયા જ કરે છે, જ્ઞાનની સ્થિરતા નથી. જ્યાં જીવને જીવ તત્વ મળે એના ઉપર સ્થિરતા થાય તો એના વિચાર ચાલે. આપણને શું છે, એક તો તત્વની ખ્યાલ નથી, એટલે જે થોડું ઘણું પણ આપણને ખ્યાલ છે તેમાં બધી ગડબડ થાય છે. ગડબડ થાય છે એટલે તત્વનું જેવું સ્વરૂપ છે એવું તો જાણ્યું નથી, પણ આખું ખીચડી કરી નાખી છે. હવે ખીચડીવાળા તત્વ ઉપર આપણા કેટલા વિચાર ચાલે? થોડા વિચાર એના પર ચાલે, વળી પાછા સાંસારિક વિચારોમાં ડૂબી જઈએ. એટલે જેટલું પુરુષાર્થનું પોષણ વિચારોને મળવું જોઈએ એવું મળતું જ નથી. બરાબર છે કે નહીં? જેવું પુરુષાર્થનું પોષણ આ તત્વ વિચારને મળવું જોઈએ એવું મળતું નથી. તો કેવું થયું કે આપણે ઘરમાં પેઇન્ટ કરાવવા માટે ઓલા કારીગરને બોલાવ્યો, એક હાથ સફેદ રંગનો મરાવ્યો અને એની ઉપર પાછી ધૂળ નાખી દીધી, ભાઈ પાછો બીજો હાથ સફેદ રંગનો માર્યો, પાછી ધૂળ નાખી દીધી. ખ્યાલમાં આવે છે? એવી રીતે આપણે ગુરુદેવશ્રીને રોજ સવારના પ્રવચન સાંભળીએ તો આમ જરાક ધૂળ હટાવી, વળી પાછી ઘરે ગયા એટલે બધી ધૂળ નાખી દીધી. જે વસ્તુ સાંભળી વાંચી એના પર તત્વ વિચાર કરીને એ સિદ્ધાંતને ભાવભાષણ રૂપ ગ્રહણ કરવું બહુ જરૂરી, નહીં તો આગળ ક્યાંય વધશું નહીં. આ જીવન આમને આમ આપણું જતું જાય છે. ખ્યાલ આવે છે? આ જીવન આમને આમ જતું જાય છે. વર્ષોના વર્ષો વીતી ગયા, આપણે પ્રવચનો તો સાંભળીએ છીએ પણ જે કહેવામાં આવે છે એ આપણને ભાસતું નથી. ભાસતું નથી એટલે જ્ઞાનમાં તો બધા સિદ્ધાંત ક્લિયર થઈ ગયા, પણ એ સિદ્ધાંત સાચા છે એવો નિર્ણય નથી હજી. અને એ કરવો બહુ જરૂરી છે, નહીં તો એના સિવાય આ ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન છે. આ તો હમણાં છે, આવતા ભાવમાં જતા બધું જ ભૂસાઈ જવાનું છે. આવતા ભાવનું તો જવા દો, ઘણાને આ ભાવમાં જ ભૂસાઈ જવાનું છે. વૃદ્ધ થશું, કંઈક રોગો આવશે, એમાં જો મગજનો કંઈક રોગ આવ્યો તો બધું વાઇપ આઉટ. ખ્યાલ આવે છે? જે અંદરના ભાવમાં ભાવપૂર્વક નિર્ણય કર્યો હશે ને એ નથી ભૂસાતું. કે આ હું જીવ છું જો એવો નિર્ણય પાક્કો થઈ ગયો તો એ ભૂસાતું નથી. બાકી જે ખાલી જ્ઞાનમાં કોઠે છે તો બધું વાઇપ ઓફ થઈ જશે. એટલે જીવે ખરો પુરુષાર્થ કરીને તત્વની જડ સુધી પહોંચવું બહુ જ જરૂરી છે. એના માટે જ કહે છે કે ભાઈ, જ્યાં સુધી આપણી જ્ઞાન શક્તિ જોરદાર છે, જ્યાં સુધી બુઢાપણ નથી આવ્યું, રોગો નથી આવ્યા, ત્યાં સુધી જલ્દીથી પોતાનું કાર્ય કરો. કાર્ય શું કરવાનું છે? રાગ આગ દહે સદા માટે એને છોડીને સમામૃત સેવીએ, સમતારૂપી અમૃતનું સેવન કરો. હવે આ સમતારૂપી અમૃત ક્યાં મળે, ક્યાં લેવા જવું? આપણા જ સ્વભાવની અંદર છે, આપણા જ સ્વભાવની અંદર છે. આ આપણું જ્ઞાન, આપણા ભાવો જે નિરંતર બહારમાં ભટક્યા કરે છે, બહારમાં સુખ ગોતવા માટે ભટકે છે. અનેક વિકલ્પ આપણને ઉભા થાય અને આપણને શું વિચાર આવે કે વિકલ્પ પૂરો થશે. જેવી હમણાં બુક શેલ્ફનું એક્ઝામ્પલ આપ્યું, બુક શેલ્ફ બનાવવાનો વિકલ્પ આવ્યો, આપણને શું થાય કે બુક શેલ્ફ બનાવી દેશું, બધી બુક્સ ઓર્ગેનાઇઝ થઈ જશે તો મને જરાક શાંતિ થશે. પણ એનાથી શાંતિ થતી જ નથી. આ બધા જીવના મિથ્યા વિકલ્પ ચાલ્યા જ કરે છે નિરંતર. જ્યાં જીવ આત્માના સ્વભાવમાં અંદર જાય છે તો ત્યાં આ બધા બહારના વિકલ્પ એવા તૂટી જાય છે કે અંદર એને શાંતિ મળે છે. એ સમતારૂપી અમૃત છે. જ્યાં જીવ પોતાના આત્મામાં ડૂબકી લગાવે છે તો ત્યાં જીવ શું, હમણાં જ અમારે બીજી જગ્યાએ ચાલતું હતું કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય. દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, દરેક દ્રવ્યમાં વસ્તુત્વ ગુણ છે, દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય પોતપોતાની સ્વતંત્ર કેપેબિલિટીસથી, સ્વતંત્ર પુરુષાર્થથી કરે છે અને દરેક દ્રવ્ય પોતપોતાના અસ્તિત્વથી ટકેલું છે. જ્યાં જીવ પોતાના આત્મામાં અંદર ડૂબકી લગાવતા હું જીવ છું એવો એને ખરેખર અનુભવ થયો તો ત્યાં બીજા બધા પણ જીવ છે, આ બધા પૂતગલ દ્રવ્યો છે, એ બધા પોતપોતાના સ્વતંત્રતાથી અસ્તિત્વમાં છે, એ બધા પોતપોતાનું કાર્ય કરે છે, દરેક દ્રવ્ય પોતપોતાની અપેક્ષાએ પરમેશ્વર છે. જીવ પોતાની અપેક્ષાએ પરમેશ્વર છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનેશ્વર છે, જળ દ્રવ્ય એની અપેક્ષાએ જડેશ્વર છે. ખ્યાલમાં આવે છે? આવા સમતાભાવ દરેક દ્રવ્યમાં આવતા, કોઈ વસ્તુ ઊંચી નીચી લાગતી નથી કે હું મોટો, આ તો પૂતગલ, આમાં શું, એમ નહીં, એ પણ પૂતગલ દ્રવ્ય છે, એનામાં એની યોગ્યતા છે. આવો વિચાર આવતા બધી જ જગાએ સમતાભાવ આવે છે. એ સમતારૂપી અમૃત છે. એ સમતાભાવમાં હવે કોઈ રાગ દ્વેષના પરિણામ થતા જ નથી અને જીવને અંદરથી જે શાંતિનો અનુભવ થાય છે, એક શાંતિ જ ખરેખર સાચું સુખ છે. ચિર ભયે વિષય કશાય, અબ તો ત્યાગ નિજ પદ બેયે. ભય અનાદિકાળથી આ ભાવમાંની અનેક પહેલાના ભાવમાં વિષય કશાય, એટલે આ જે પાંચ ઇન્દ્રિય છે ને, એ પાંચ ઇન્દ્રિયના વિષય, એ પાંચ ઇન્દ્રિય જેને ભોગવવા માંગે છે. આંખથી આપણને સારું સારું જોવું છે, કાનથી સારું સારું સાંભળવું છે, એ બધાને વિષય કહેવાય છે. એ બધા વિષયોમાં અનાદિકાળથી જીવે રાગ દ્વેષના ભાવ કર્યા છે. કે કોઈ સારો પદાર્થ આપણી સામે આવે તો આપણને એવું લાગે કે અરે સરસ મ્યુઝિક છે, સરસ મ્યુઝિક છે. અને કોઈ ખાલી કર્કશ હોર્ન વાગતા હોય રસ્તા પર તો આપણને લાગે કર્કશ અવાજો છે. ખ્યાલ આવે છે? તો આ બધા જે બહારના પદાર્થોમાં સારા ખરાબનો ભેદ પાડવો, એ વિષય કશાય છે. અનાદિકાળથી જીવ આવું કરતો જ આવ્યો છે. પણ ત્યાંથી પોતાના જ્ઞાનને હટાવીને, પોતાના આત્માના વિચારોમાં લગાવીને, અને વિચારથી પણ પાર એક અનુભવમાં લગાવતો નથી, તો હવે તો એ બધું ત્યાગીને નિજ પદ બેહીએ, નિજ પદમાં પોતાના પદની ઓળખાણ કરીએ. હવે તો કહા રચ્યો પર પદ બે, ન તેરો પદ યહે ક્યો દુઃખ સહે. આ બધા તો પરપદ છે. પરપદ એટલે કે તારું શુદ્ધ સ્વભાવ એ તારું સ્થાન નથી, એ બધા તો પરપદ છે, પરસ્થાન છે. અબ દોલ હોઉં સુખી સ્વપદ રચી, દાવ મત ચૂકો યહે. ભાઈ હવે દોલતરામ, દોલતરામ એટલે પોતાને સંબોધીએ, આપણે બધા આપણી જાતને સંબોધીએ કે હે જીવ, હવે તો હું સુખી થઈને સ્વપદની રચના કરીશ અને આ દાવ નહીં જ ચૂકું. જો આ જે છેલ્લી બે લાઈન છે ને આ સમયસારજી શાસ્ત્રમાંથી લીધી છે, એટલે મેં રેફરન્સ બતાવવા માટે અહીંયા કાઢીને રાખ્યું છે. એમાં 138 નંબરનો કળશ છે, અમૃતચંદ્રાચાર્યએ લખેલો કળશ છે 138. શું કહે છે? આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમત્તા, કે આ સંસારમાં આપણે અનાદિકાળથી રાગદ્વેષમાં ડૂબેલા છે. સુપ્તા યસ્મિન અપદમ અપદમ તદ બુદ્ધિ ધ્વમાનતા, આઈ થિંક અહીંયા પણ ક્યાંક લખેલું છે, ત્યાં કદાચ લખેલું છે કે આ બધા જીવ માટે અપદ છે, અપદ છે. બે વાર અમૃતચંદ્રાચાર્ય અપદ કહીને બોલાવે છે કે હે ભાઈ, આ તારા માટે અપદ છે, અપદ છે, હવે તો સમજ. એતે કે અહીંયા આવ, પદમ ઇદમ, આ તારું પદ અહીંયા છે. ક્યાં છે? યત્ર ચૈતન્ય ધાતુ, કે જે ચૈતન્ય ધાતુ જે અંદર આત્મા પડેલો છે એ તારું પદ છે. શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવત્વમેતી, કે ભાઈ સ્થાયી ભાવ છે, શુદ્ધ છે, સ્વરસથી ભરેલો એવો ચૈતન્ય ધાતુ છે એ તારું પદ છે. તું ક્યાં આ પરપદમાં રમી રહ્યો છે? આપણને જ કે છે, આપણા જે વિકલ્પો છે તો ગાથા મુનિરાજની ને, પણ આપણને જ મુખ્ય રીતે લાગુ પડે છે કે આપણે બધા જે સંસારના પદોમાં નિરંતર ડૂબેલા છે. ખાસ એમાં આપણે મુંબઈના લોકો તો નિરંતર આપણે અહીંયા ભાગ્યા ત્યાં ભાગ્યા, સવારથી દોડ ભાગ ચાલુ જ છે. દર્શન પણ કર્યા તો આમ જાણે ભગવાનને આમ જોયું, નમસ્કાર મંત્ર 3 વાર જોક્યા, ફટ ખ્યાલમાં આવે છે. આપણા જીવન, આપણી લાઈફમાં જે આ વિકલ્પોની જે એક્સપ્રેસ ટ્રેન ચાલુ છે કે નહીં, નિરંતર આ છે, આ કરું, આ કરું. આપણે જરા વેકેશન લઈને ક્યાંક ગયા હોય ને દેશમાં કે ક્યાંક, તો જરા શાંતિ હોય. હવે તો કઈ આપણને કોઈ ટાઈમ લાઈન નથી, આ ટાઈમે મંદિર જવું એવું કઈ ફિક્સ નહીં, આ ટાઈમે જમવાનું એવું કઈ ફિક્સ નહીં, આ ટાઈમે ઉઠવાનું એવું કઈ ફિક્સ નહીં. તો ત્યાં આપણને કેવું લાગે કે આ શાંતિ, શાંતિ લાગે કે નહીં જરાક આમ દેશમાં ગયા હોય તો? એ તો વિકલ્પ આપણા ધીમા પડ્યા, મુંબઈમાં જે નિરંતર દોડતા હતા એ થોડા ધીમા પડ્યા, તો આપણને કેવી શાંતિ લાગે છે. પણ એ કઈ સુખ નથી. આ તો ત્યાંથી આખો ઉપયોગ હટાવીને પોતાના આત્મામાં જીવ લગાવે તો વિકલ્પ ઉત્પન્ન જ નથી થતા, અને ઉત્પન્ન જ ન થતા અંદરથી એને એવી નિર્વિકલ્પ શાંતિનો અનુભવ થાય છે જે જીવને પહેલા ક્યારે થયો નથી. આગળ આવ્યું ને આપણે કે એવો અકથ આનંદ થયો જે ઇન્દ્ર નાગ નરેન્દ્રને પણ નથી થયો. શ્રીમદજીના એક કવિતામાં એ પણ આવે છે ને કે જે પદ શ્રીજીને અનુભવ્યું, જે પદ ભાખ્યું, હા, જે સર્વજ્ઞે દીઠું પોતાના જ્ઞાનમાં, પણ કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન જ. એ અનુભવ એવી વસ્તુ છે કે એ અનુભવ બસ જીવ કરી શકે, એનો કોઈ વર્ણન થઈ શકે એવું નથી. એ આત્મિક શાંતિ એવી અલગ સુખરૂપ અવસ્થા છે કે આ સંસારી જીવને કહીને એને સમજાવી શકાય એવું વર્ણન નથી. તમે તો અનુભવ કરો બસ, પણ એક ઇન્ડિકેટર આપે છે કે જો આ આત્મામાં ઉપયોગ લગાવતા બધા વિકલ્પ દૂર થઈ જતા કેવી અંદરથી શાંતિ ઉત્પન્ન થાય, એવી એ શાંતિ છે. તો એ પદ તારું છે, એ પદ તારું છે, એ જીવનો સહજ સ્વભાવ છે. કેમ કે જીવ જ્ઞાતા દ્રષ્ટા છે, તો પોતાના આત્માને જાણતા અંદરથી એને એવી શાંતિનું જ્ઞાન થાય છે કે હવે એને બહાર ક્યાંય કાંઈ ગોતવા જવું પડતું નથી. બાકી બધા અપદ છે, અપદ છે. માટે હે ભવ્ય જીવો, એવું દોલતરામજી કહે છે કે પોતાના પદની રચના કરીને આ દાવ નહીં ચૂકો. ભાઈ, આ મનુષ્ય ભાવ મળવો કેટલો દુર્લભ છે, આપણે ઘણી વાર ચર્ચા થઈ છે, અલગ અલગ જગ્યાએ ઘણી વાર ચર્ચા થઈ છે. ઘણા એના માટે ઉદાહરણો પણ આવે. એક ઉદાહરણ એવું આવે કે એક વૃક્ષ છે મોટું, વડનું ઝાડ. એ વડનું ઝાડ સપોઝ આપણે બાળી નાખીએ આખું આખું, અને એની રાખ જે બને એ રાખ ને આખા ત્રણ લોકમાં બધે સ્પ્રેડ કરી નાખીએ, અને ઈના ઈ જ પરમાણુ વળી પાછા ભેગા થઈને એવું ને એવું જ વડનું વૃક્ષ બનાવે તો એ કેટલું અઘરું છે. સમજાય છે કે નહીં? આ મનુષ્ય ભાવ મળવો એટલો અઘરો છે. એકવાર મનુષ્ય પદ મનુષ્ય ભાવથી જઈએ છે તો બીજા અનેક ભાવો આપણા માટે રાજ જોવા બેઠા છે, અને એનો ક્યાંય અંત નથી આવતો. તો આ દાવ મત ચૂકો યહે એવું આપણને કહે છે. ચાલો ભાવાર્થ લઈએ. જો આ રાગ એટલે કે મોહ અજ્ઞાન રૂપ અગ્નિ અનાદિકાળથી હંમેશા સંસારી જીવને બાળી રહ્યો છે, દુઃખી કરી રહ્યો છે. જીવ પોતાના જ રાગ દ્વેષના ભાવને કારણે દુઃખી છે. આ તો જેને આપણે બધાએ આજથી જ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂરત છે કે ક્યાંક દુઃખી થયા તો અરે તે આમ કર્યું, તે આમ કર્યું, આ રિક્ષાવાળાએ મને હેરાન કર્યું, આણે આમ કર્યું, આપણે તરત બીજા પર નાખી દઈએ. પણ જીવ પોતાના જ રાગદ્વેષના ભાવથી દુઃખી છે એ તો આજથી જ વિચાર કરીને નિર્ણય કરવા જેવું છે. દરેક પરિસ્થિતિમાં કોઈ પણ ઇન્સિડન્ટ થાય ને તો વિચાર કરો કે જો આ મારે કારણે જ થયું, એટલે આ મારો જ કંઈક દોષ હશે, મારા જેવા કંઈક કર્મ હશે, જો મારા જેની સાથે બહુ રાગના પરિણામ જોડાયેલા છે એટલે મને દુઃખનો અનુભવ થાય છે. આવો નિર્ણય આવો વિચાર જ્યાં જીવ કરે તો એ પર પદાર્થ તરફ એનું જ્ઞાન જતું જ નથી. હવે એનું જ્ઞાન પોતાના દોષોમાં રમ્યા કરે છે. ખ્યાલમાં આવે છે? એનો બેનિફિટ શું છે કે જે પહેલા જ્ઞાન બીજે વેડફાઈ જતું હતું એની બદલે પોતાના સત્તામાં તો આવ્યું, જીવની સત્તામાં તો આવ્યું, હવે એમાં પણ રાગ દ્વેષને હટાવીને પોતાના નિજ ભાવ ઉપર આવશે. પણ પહેલા ત્યાં સુધી તો આવે છે. ખ્યાલમાં આવ્યો? તો અનાદિકાળથી હંમેશા સંસારી જીવને આવો રાગ દ્વેષના રૂપી અગ્નિ બાળી રહ્યો છે, દુઃખી કરી રહ્યો છે. તેથી જીવોએ નિશ્ચય રત્નત્રયમય સમતારૂપ અમૃતનું પાન કરવું જોઈએ જેથી રાગ દ્વેષ મોહ અજ્ઞાનનો નાશ થાય. વિષય કષાયનું સેવન તું ઘણા કાળથી કરી રહ્યો છે, હવે તો તેનો ત્યાગ કરીને આત્મપદ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવું જોઈએ. જીવને પોતાના મનુષ્ય ભાવમાં કરવા લાયક એકમાત્ર કર્તવ્ય હોય તો પોતાનું સમ્યક દર્શન રત્નત્રય પ્રાપ્ત કરવું એ એકમાત્ર કર્તવ્ય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ અરે પણ મારે ફેમિલીનું તો ધ્યાન રાખવું પડશે કે નહીં, આ ઘરનું તો મેન્ટેનન્સ કરાવવું પડશે કે નહીં, આ ભગવાનની પૂજા ભક્તિ સ્વાધ્યાય તો કરવા પડશે કે નહીં. ખ્યાલમાં આવે છે? એ બધું વ્યવહારથી કહેવાય છે, એ બધું લૌકિકમાં વ્યવહારથી કહેવામાં આવે છે. અંતર નિશ્ચયથી જે ખરેખર કરવા જેવી વસ્તુ હોય તો એક આજ પોતાના સ્વરૂપને ઓળખવું એક એ જ કરવા લાયક જીવનું કર્તવ્ય છે. હવે તો તેનો ત્યાગ કરીને આત્મપદ પ્રાપ્ત કરવું જોઈએ. તું દુઃખ શા માટે સહન કરે છે? તારું વાસ્તવિક સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન સુખ અને અનંત વીર્ય છે. આ જીનેન્દ્ર ભગવાનને આપણે અહીંયા શું કામ સ્થાપના કરીએ છીએ? આપણે એમના દર્શન રોજ શું કામ કરવા આવીએ છીએ કે હે ભગવાન જેવું તમારું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે, એ આપણને રિમાઇન્ડર છે એવરી ડે. એટલે આપણે એમના દર્શન કરવા આવીએ છીએ કે ભાઈ તમે બહુ મહાન અને હું તમારો ભક્ત, એમ નહીં. એવો ભેદભાવ અન્ય ધર્મમાં છે. જૈન ધર્મમાં શું છે? દરેક વિશ્વના જીવ સમાન છે. તો એ જીનેન્દ્ર ભગવાન પણ કાં તો દિવ્ય ધ્વનિમાં અથવા મૌન રીતે પણ, આ પ્રતિમાઓ મૌન રીતે આપણને ઉપદેશ આપે છે કે હે જીવ આ તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ તો આવું છે. ખ્યાલમાં આવે છે? કેવું છે કે અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ ને અનંત વીર્ય વાળું જીવનું સ્વરૂપ છે, તેમાં લીન થવું જોઈએ. એવું સ્વરૂપ જીવે પોતાનું સ્વરૂપ છે એવું માનવું જોઈએ. તેમ કરવાથી જ સાચું સુખ મોક્ષ મળી શકે છે. તેથી હે દોલતરામ હે જીવ, હવે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કર, ઓળખાણ કર. આ ઉત્તમ અવસર વારંવાર મળ્યો છે. આમાં આવે છે ને મોક્ષમાં પ્રકાશકમાં શું છે? હા, વારંવાર મળતો નથી. સોરી, હું કહેતો હતો કે આ મોક્ષમાં પ્રકાશકમાં એમ આવે છે ને કે અબ સર્વ પ્રકાર સે અવસર આ ચુકા હૈ, કે આપણને ઉત્તમ કુળ મળ્યું, આપણું એવું જ્ઞાન મળ્યું, ગુજરાતી ભાષા મળી. ચાલો હવે તો એ બધું દુર્લભ થઈ ગયું કે આજે તો હવે ઇંગ્લિશ ભાષામાં આપણા ગ્રંથ મળતા નથી, સંસ્કૃત આદિ આપણને આવડતું નથી, પ્રાકૃત આદિ આવડતું નથી, ગુજરાતી હિન્દી ભાષામાં આપણને ગ્રંથ મળ્યા, આપણને શીખવાડવા વાળા મળ્યા, આપણા જે સિદ્ધાંતો છે એને એકદમ ઇઝી બનાવીને સમજાવવા વાળા મળ્યા, હવે શું બાકી છે? હવે તો આપણે આપણા બિઝી લાઈફમાંથી ટાઈમ કાઢીએ બસ એ બાકી છે. એટલે સર્વ રીતે અવસર આવી ચૂક્યો છે, આવો અવસર વારંવાર મળતો નથી. તેથી આ અવસર ગુમાવ નહીં, સંસારના મોહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કર. અહીં વિશેષ એમ સમજવું કે જીવ અનાદિથી મિથ્યાત્વ રૂપી અગ્નિ અને રાગ દ્વેષ રૂપ પોતાના અપરાધથી જ દુઃખી થઈ રહ્યો છે, એ આપણે જોઈ લીધું, માટે પોતાના સુલટા પુરુષાર્થથી જ સુખી થઈ શકે છે. આવો નિયમ હોવાથી જળ કર્મના ઉદયથી કે કોઈ પરના કારણે દુઃખી થઈ રહ્યો છે અથવા પર વડે જીવને લાભ નુકસાન થાય છે એવું માનવું તે બરાબર નથી. આજે અમે બીજી જગ્યાએ એ જ ચર્ચા કરતા હતા કે જીવમાં પોતાનો વસ્તુત્વ ગુણ છે અને કર્મમાં એનો વસ્તુત્વ ગુણ છે. જીવ પોતાનું અર્થ ક્રિયા કાર્ય કરે છે, પ્રયોજનભૂત કાર્ય જીવ પોતાનું કરે છે, પૂતગલ કર્મ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. ખ્યાલ આવે છે વસ્તુત્વ ગુણની પરિભાષા શું છે? જે શક્તિને કારણે દરેક દ્રવ્યમાં પોતાનું અર્થ ક્રિયાકારિત્વ હોય. તો જો કર્મ જીવના જ્ઞાનને અવરોધ કરે કે કર્મ મને દુઃખી સુખી કરે તો શું થાય કે બે ઓકવર્ડ સિચ્યુએશન બની. પહેલી શું કે કર્મ એની પર્યાય પણ કરવાની છે કે એને જળ રૂપે તો બિહેવ કરવાનું જ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ તો એના હોવા જ જોઈએ, સાથે એને જીવની પણ પર્યાય, જીવના સુખનો ઘાત પણ કરવાનો છે. તો કર્મ એ એક દ્રવ્ય બે પર્યાય કરવાનો અવસર આવે અને એટ ધ સેમ ટાઈમ જીવે એકે પર્યાય વગર, કેમ કે એની પર્યાય તો કર્મ એ કરી, તો જીવે એકે પર્યાય વગર રહેવાનો અવસર આવે. પણ આવું તો શક્ય જ નથી. દરેક પદાર્થ પોતપોતાનું કાર્ય પોતપોતાની શક્તિથી કરે છે. માટે કર્મ હોય કે ઘર પરિવાર મકાન આદિ હોય, જીવને દુઃખી સુખી કરાવનાર બીજું કોઈ જ દ્રવ્ય કે કોઈ જ પરિસ્થિતિ નથી. જીવ પોતાના જ રાગ દ્વેષથી દુઃખી સુખી થાય છે, પોતાની જ ખોટી માન્યતાથી ચાર ગતિમાં પરિભ્રમણ અનાદિકાળથી કરતો આવ્યો છે. આ બે ત્રણ સિદ્ધાંતો આપણે એકદમ જાણે પથ્થરમાં કોતરી લેવા જેવા છે. જીવ પોતાના જ મિથ્યાત્વ ભાવથી અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે કે પોતાના જ ઉલટા ભાવ દૂર કરતા મોક્ષ પદ પ્રાપ્ત થાય છે. અમે એ એક્ઝામ્પલ પણ લીધું સવારના શ્રીમદજીનું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મિથ્યાત્વ કેટલાક ટાઈમથી છે આપણને? અનાદિકાળથી તો કહેવાની વાત છે, એકચ્યુઅલી તો એક જ સમયમાં છે, અત્યારની વર્તમાન અવસ્થામાં મિથ્યાત્વ છે. જે અનાદિકાળથી હતું એ તો ગયું, એ પર્યાયો ગઈ, ખ્યાલમાં આવે છે? એ મિથ્યાત્વ જીવને વર્તમાનમાં દુઃખી નથી કરતું. હમણાં જીવ મિથ્યાત્વ કરે છે અને હમણાં જ એને કારણે દુઃખી થાય છે. હમણાં આત્માને જોઈને નિર્ણય કરે કે આ હું, હમણાં સમ્યક દર્શન પ્રાપ્ત થઈને હમણાં જ સુખી થાય. આખું બધું કાર્ય એક સમયની પર્યાયમાં જ થાય છે. ખ્યાલ આવે છે કે મિથ્યાત્વનો નાશ, સમ્યકત્વનો ઉત્પાદ અને જીવનું જીવપણે ટકવું, ઉત્પાદ વ્યય ધ્રુવ. ખ્યાલ આવે છે? જૈન ધર્મના એક એક સિદ્ધાંતોને આપણે જીવનમાં લગાવીએ તો મિથ્યા તો ટકી શકે જ નહીં. આપણે શું ખાલી પોપટની જેમ સિદ્ધાંતો વાંચી તો લીધા છે તો એને લગાવતા નથી આપણે જીવનમાં. જો એને લગાવીએ તો મિથ્યા તો ટકી શકે જ નહીં. તો એવી આ ગાથા એનો આપણે સ્વાધ્યાય કર્યો. હવે ગ્રંથ રચનાનો કાળ અને તેમાં આધાર. આ દોલતરામજી એક રેફરન્સ આપે છે કે ક્યારે ગ્રંથની રચના થઈ અને એમણે કયા આધારે બનાવી છે. તો આ દોહા રાગમાં છે. એક નવ વસુ એક વર્ષ કી તીજ શુક્લ વૈશાખ કર્યો તત્વ ઉપદેશ યહ લખી બુદ્ધ જન કી ભાક લઘુધી તથા પ્રમાદ તે શબ્દ અર્થ કી ભૂલ સુધી સુધાર પઢો સદા જો પાવો ભવકુલ. મેં દોલતરામે પંડિત બુદ્ધ જનજી કૃત છ ઢાળાની કથનીનો આધાર લઈને આ એક બુદ્ધજન કરીને પંડિત થઈ ગયા છે. આ છ ઢાળા છે ને, આવી અનેક છ ઢાળા છે, આ એક નથી. આ દોલતરામજીએ રચના કરી છે, એની પહેલા બુદ્ધજનજીએ પણ આવી છ ઢાળાની રચના કરી છે. તો એમનો આધાર લઈને હું આ છ ઢાળા બનાવું છું એમ અહીંયા કહે છે કે મેં દોલતરામે પંડિત બુદ્ધજનજી કૃત છ ઢાળાની કથનીનો આધાર લઈને, જો નીચે ફૂટ નોટ છે એમાં પણ આપણે વાંચીએ. આ ગ્રંથમાં છ પ્રકારના છંદ અને છ પ્રકરણ છે, તેથી તથા જેમ તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહારને રોકનાર ઢાલ હોય છે તેમ જીવને અહિતકારી શત્રુ મિથ્યાત્વ રાગાદી આશ્રવોને તથા અજ્ઞાન અંધકારને રોકવા માટે ઢાલ સમાન આ છ પ્રકરણો છે, તેથી આ ગ્રંથનું નામ છ ઢાળા રાખવામાં આવ્યું છે. તો આ છ ઢાળાની રચના વિક્રમ સંવત, પાછું ઉપર આવી જાઓ, વિક્રમ સંવત 1891. હમણાં કયું વિક્રમ સંવત ચાલે છે? 2074. અને 1891 એટલે કેટલા યર્સ થયા? 182 યર્સ થયા આ ગ્રંથની રચનાને. એના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે આ ઢાળની ગ્રંથની રચના કરી છે, એટલે અક્ષય તૃતીયાના દિવસે આની રચના પૂરી થઈ છે. મારી અલ્પ બુદ્ધિ અને પ્રમાદથી, દોલતરામજી જો દરેક પંડિતજી પણ આપણા વિનય હોય છે, કેમ કે વાત તો કેવળ જ્ઞાનની કરવી છે, કેવળ જ્ઞાનની વાત ઝીલનારા જે ગણધર ભગવાન આદિ હોય છે, જે ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાની છે, એનો પણ જ્ઞાનનો કોઈ પાર નથી. એની સામે આપણા બધાની બુદ્ધિનો તો શું વિસાદ છે, ખ્યાલ છે, આવે છે. એટલે અહીંયા કહે છે લઘુધી, લઘુધી એટલે અલ્પ બુદ્ધિ છે મારી, આપણા બધાની. તો એ બુદ્ધિ તથા પ્રમાદથી તેમાં ક્યાંય પણ શબ્દની કે અર્થની ભૂલ થઈ ગઈ હોય તો બુદ્ધિમાન તેને સુધારીને વાંચે, જેથી કરીને જીવ આ સંસાર સમુદ્રને તરવામાં શક્તિમાન થાય. આપણે પણ જે આ ચર્ચા કરીએ છીએ એ આપણા બુદ્ધિ અનુસાર કરીએ છીએ. જો હમણાં જો કોઈકને કહેતો તો બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, વિચાર કરજો. આપણે જે આ ચર્ચા આદિ બધું થાય છે તેમાં શાસ્ત્રમાંથી તો કહેવામાં આવે જ છે, પણ જીવ પોતાના ભાવોને વ્યક્ત કરે છે. એટલે જ તો ગુરુદેવશ્રીના પ્રવચન દરેક જણે શું કામ સાંભળવા જોઈએ, કેમ કે એ જે શબ્દ બોલાય છે એ શબ્દ નથી, એની પાછળ ગુરુદેવશ્રીના ભાવો, એમની સમજણ, એમનું જ્ઞાન, પોતાના જ્ઞાનમાં એ વસ્તુ સ્વરૂપ કેવી રીતના સમજ્યા છે એનું વર્ણન ચાલે છે, ખ્યાલમાં આવે છે. એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવોની જે દેશના હોય છે એ જ સમ્યક દર્શનમાં કાર્યકારી છે. માટે દરેક જણે ગુરુદેવશ્રીના પ્રવચન તો જરૂર સાંભળવા જોઈએ. ડેઈલી એક સાંભળો, ઓછામાં ઓછું ન સાંભળી શકો તો અડધું સાંભળો, પણ આટલો તો ટાઈમ કાઢીને સાંભળવું જ જોઈએ, ખ્યાલમાં આવે છે. તો બુદ્ધિમાન જણ એને સુધારીને વાંચે. અચ્છા, આપણી ચર્ચામાં પણ જે પણ કઈ ભૂલ દોષો, હવે આપણે રેકોર્ડિંગ થાય છે, કદાચ કોઈ એને પાછળથી સાંભળશે, ખ્યાલમાં આવે છે. તો આપણામાં પણ ઘણી કંઈક ભૂલ થઈ ગઈ હતી હોય તો બુદ્ધિમાન જન એને સુધારીને એનો પ્રચાર કરે. આ આપણે જૈન ધર્મની ધરોહર છે. આ શાસ્ત્ર આપણી પાસે અત્યારના હવે બચી ગયા છે, એનું જ્ઞાન જે આપણે પરંપરાથી મેળવીએ છીએ, ગુરુદેવશ્રી પાસેથી આપણે મેળવ્યું, હવે આપણે એને આગળ વધારીએ છીએ, આપણા ફ્યુચર જનરેશન આ સાંભળીને હવે આગળ વધશે. ખ્યાલમાં આવે છે? તો જે સત્ય માર્ગ હોય એ તો આગળ જાય, અને જે ભૂલો હોય એ જ્યાં ભૂલો જે સુધારી શકતો એ જરૂર સુધારવી જોઈએ. ચાલો આપણે છ ઢાળાનો સારાંશ લઈએ છે, થોડોક એક ખાલી સમરી રૂપે કે આ આખી છ ઢાળામાં આપણે શું વાંચીને આવ્યા. જે ચારિત્રના હોવાથી સમસ્ત પરપદાર્થોની પ્રવૃત્તિ હટી જાય છે, વર્ણાદી અને રાગાદીથી ચૈતન્ય ભાવને જુદો કરી લેવામાં આવે છે. આ કોની વાત ચાલે છે? જો છેલ્લે નીચેની લાઈન ફૂટનોટની ઉપર, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. આખું નહીં તો લાંબુ લાંબુ વાંચીએ ને પછી ત્યાં પહોંચે ત્યાં ખબર જ ન હોય કે શું વાત થઈ ગઈ. સ્વરૂપાચરણ ચારિત્રની વાત ચાલુ છે. આપણે સૌથી પહેલા શું જોયું હતું કે જેને પરમ પૈની સુબુદ્ધિથી, જેણે પોતાની બુદ્ધિથી, જેવી રીતના ઓલો મૂર્તિકાર છે એણે પોતાના વિઝનથી આ પથ્થર છે એ વેસ્ટ છે અને આ પથ્થર મૂર્તિનો ભાગ છે એવું એણે કાવ કર્યા પહેલા જ ઇમેજિન કરી લીધું છે ને, એવી જ રીતે જે જીવે વર્ણાદિ પરપદાર્થ અને રાગાદિ પોતાના વિકારી ભાવ એનાથી જુદો નિજ ભાવ જાણ્યો છે, હા, અને એમાં એણે રમણ કર્યું છે, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તો એનું વર્ણન અહીંયા ચાલે છે. ઓલું રીકેપ આપણે થોડું કર્યું કે જે ચારિત્રના હોવાથી સમસ્ત પરપદાર્થોથી પ્રવૃત્તિ હટી જાય છે, જીવનું જ્ઞાન સમસ્ત પરપદાર્થોથી હટી જાય છે, વર્ણાદી અને રાગાદીથી ચૈતન્ય ભાવને જુદો કરી લેવામાં આવે છે, પોતાના આત્મામાં આત્મા માટે આત્મા વડે પોતાના આત્માનો અનુભવ થવા માંડે છે, ત્યાં નય પ્રમાણ નિક્ષેપ ગુણ ગુણી જ્ઞાન જ્ઞાતા જ્ઞેય ધ્યાન ધ્યાતા ધ્યેય કરતા કર્મ ક્રિયા. આ બધી કઈ ગાથાઓ છે? આ 8 થી લઈને 11 ગાથાઓનું સમરી રાખું. આદિ ભેદનો જરા પણ વિકલ્પ રહેતો નથી, શુદ્ધ ઉપયોગ અભેદ રત્નત્રય વડે શુદ્ધ ચૈતન્યનો જ અનુભવ થવા માંડે છે, તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. આખી બધી ચર્ચા સમેટ છે, પણ આમાં મેઇન વસ્તુ શું છે કે સ્વરૂપાચરણ ચારિત્ર છે. આ સ્વરૂપાચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. વાત તો મુનિરાજની કરે છે છઠ્ઠી ધાડમાં, પણ ચોથા ગુણસ્થાનથી પણ જીવ જે પુરુષાર્થ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તેને મૂળમાં તો આ સ્વરૂપાચરણ ચારિત્ર જ રહેલું છે, અને મુનિ દશામાં વધારે ઉચ્ચ થાય છે, વધારે વધે છે, વૈરાગ્ય વધે છે, સ્વરૂપનું આચરણ વધારે ઊંડું થાય છે, આત્માનો અનુભવ વધારે લાંબો કાળ ટકે છે. ત્યાર પછી શુક્લ ધ્યાન વડે 4 ઘાતી કર્મોનો નાશ થતા જીવ કેવળ જ્ઞાન પામીને અર્યન પદને પામે છે. અર્યન પદ પછી બાકીના 4 અઘાતી કર્મોનો પણ નાશ કરીને એટલે કે થઈને ઓટોમેટિકલી ક્ષણ માત્રમાં મોક્ષ પામીને સંસાર થી કાયમને માટે વિદાય થાય છે, વિદાય થઈ જાય છે, ત્યારે તે આત્મામાં અનંત કાળ સુધી અનંત ચતુષ્ટયનો એટલે કે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય એક સરખો અનુભવ થયા કરે છે. પછી તેને પંચ પરાવર્તન રૂપ સંસારમાં ભટકવું પડતું નથી, કદી અવતાર ધારણ કરવા પડતા નથી, સદાય અક્ષય અનંત સુખને અનુભવે છે, અખંડિત જ્ઞાન આનંદરૂપ અનંત ગુણમાં નિશ્ચલ રહે છે, તેને મોક્ષ દશા કહે છે. ખરેખર મોક્ષ તો સિદ્ધ અવસ્થા જ છે, ખરેખર મોક્ષ તો આવી સિદ્ધ અવસ્થા જ છે, પણ આત્મિક સુખ તો અર્યંત અવસ્થામાં પણ પૂરેપૂરું છે, પણ હજી સંસારમાં છે જે કાળક્રમે મોક્ષ પ્રાપ્ત કરશે. જે જીવ મોક્ષની પ્રાપ્તિ માટે આ રત્નત્રયને ધારણ કરે છે અને કરશે. આ કઈ ગાથા આવી? હમણાં આપણે વાંચી ને 14th ગાથા, આજની લીધી 15th એની પહેલાની, કે જે રત્નત્રયને ધારણ કરે છે, નિશ્ચય વ્યવહાર રૂપ 2 જાતનું રત્નત્રય ધારણ કરે છે અને કરશે, તે મોક્ષ પામે છે અને પામશે. દરેક જીવ મિથ્યાત્વ કશાય અને વિષયોનું સેવન તો અનાદિકાળ તો કરતો આવ્યો છે. આજની ગાથા આવી કે આ મિથ્યાત્વ કશાય અને વિષયોનું સેવન તો અનાદિકાળથી કરતો આવ્યો છે, પણ તેનાથી તેને જરા પણ શાંતિ મળી નથી. શાંતિનું એકમાત્ર કારણ મોક્ષ માર્ગ છે. તેમાં જ તે જીવે તત્પરતાપૂર્વક પ્રવૃત્તિ કદી કરી નથી. તેથી હવે પણ જો શાંતિની એટલે કે આત્મહિતની ઈચ્છા હોય તો આળસ છોડીને આત્માનું કર્તવ્ય સમજી રોગ અને ગડપણ વગેરે આવ્યા પહેલા જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ. કેમ કે આ પુરુષ પર્યાય સત્સમાગમ વગેરે સુયોગ વારંવાર પ્રાપ્ત થતા નથી, માટે તેને પામીને વ્યર્થ ભવ ગુમાવવો ન જોઈએ, આત્મહિત સાધી લેવું જોઈએ. ખ્યાલમાં આવે છે? આ આપણે આ છ ઢાળાનો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. આજે આ ગ્રંથની પૂર્ણાહુતિ છે એટલે આપણે જીનવાણીની ભક્તિ લઈએ છીએ. જો હું લઉં છું આપણે રિપીટ કરશું બધા. ધન્ય ધન્ય વીત રાગવાણી અમર તેરી જગ મેં કહાની, વીત રાગવાણી અમર ચિદાનંદ કી રાજધાની અમર તેરી જગ મેં કહાની, નંદ કી રાજધાની અમર તેરી જગ મેં કહાની. જો આ સુકામ લીધી ભક્તિ, કેમ કે આમાં જીનવાણીમાં આવતા ગહન સિદ્ધાંતોનું આખું વર્ણન છે. સાંભળજો. ઉત્પાદ વ્યય અરુધવ્ય સ્વરૂપ વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ, ઉત્પાદ વ્યય અરુપ વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ, શ્યાદવાદ તેરી નિશાની અમર તેરી જગ મેં કહાની, શ્યાદવાદ તેરી નિશાની અમર કહાની. વસ્તુ કેવી બતાવી છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ બતાવી છે. અને કોણે બતાવી છે? સર્વજ્ઞ ભગવાને બતાવી છે. અને જીનવાણી કેવી છે? કે શ્યાદવાદ થી એવી કથન શૈલીથી વસ્તુને બતાવે છે. કઈ વસ્તુને બતાવે છે? બધી જ વસ્તુને બતાવે છે, પણ મુખ્યત્વે તો આપણે એમાંથી આપણો આત્મા સમજવાનો છે. જો આગળ.
નિત્ય અનિત્ય અરુ એક અનેક વસ્તુ કથંચિત ભેદ અભેદ, નિત્ય અનિત્ય અરુ અરે વસ્તુ કથન, અનેકાંત રૂપા બખાની અમર તેરી જગ મેં કહાની, અનેકાંત રૂપા બખાની અમર તેરી.
કેવી છે વસ્તુ અનેકાંત રૂપમાં? નિત્ય અનિત્ય છે, એક અનેક છે, કથનચિત છે, ભેદ અભેદ. આ બધી કોઈક અપેક્ષાએ ભેદ છે, કોઈક અપેક્ષાએ અભેદ છે.
ભાવ શુભાશુભ બંધ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદમય મુક્તિ રૂપ, ભાવ શુભા ચિદાનંદમય મુક્તિ રૂપ, માર્ગ દિખાતી હૈ વાણી અમર તેરી જગ મેં કહાની, માર્ગ દિખાતી હૈ વાણી અમર તેરી જગ મેં કહાની.
જો શું કે છે? શુભાશુભ ભાવ જીવના બંધ સ્વરૂપ છે. અને કેવા ભાવ મોક્ષ સ્વરૂપ છે? શુદ્ધ ચિદાનંદ ભય ભાવ મોક્ષ સ્વરૂપ છે.
ચિદાનંદ ચૈતન્ય આનંદ ધામ જ્ઞાન સ્વભાવી નિજ આત્મ રામ. નંદ ચૈતન્ય આનંદ ધામ સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી જગ મે કહાની. સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી જગ મે કહાની.
જો શું કહે છે? ચિદાનંદ ચૈતન્ય આનંદ ધામ. જીવ કેવો છે? ચિદાનંદ છે, ચૈતન્ય છે, આનંદ નો ધામ છે. હજી કેવો છે? જ્ઞાન સ્વભાવી છે, નિજ આત્મ રામ છે. અને પોતાના સ્વાશ્રયથી જ મુક્તિ થાય છે એવું જીનવાણી માતા આપણને બતાવે છે, એવો ઉપદેશ આપણને આપે છે.
ધન્ય ધન્ય વીતરાગ વાણી અમર તેર જગ મે કહાની. ચિદાનંદ કી રાજધાની અમર તેરી જગ મે કહાની. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો સોવાણી મસ્તક નમો સદા દેત હું.
બોલો જીનવાણી માતનો જય. આપણે આવતા સન્ડે એક્ઝામ રાખશું. Like every time, exam will be 1 hour. It will be different multiple choice type of questions. Multiple choice nahi, પણ different type of questions. Fill in the blank, match the column, one sentence. એવી રીતના બધા આપણે રાખશું. ચાલો જય જિનેન્દ્ર બધા.